પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 18/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય ઉપર પ્રવચન શ્લોક 271 સળંગ પ્રવચન નંબર 90
સર્વમંગલ. આજથી 2-4 વર્ષ પૂર્વે એક સમર્થ દિગંબર આચાર્ય કુંકુના આચાર્ય થયા મદ્રાસથી 80 માઇલ દૂર એક કુન્નુર ગઈ છે. ત્યાં તેઓ શ્રી આત્મ ધ્યાનમાં મગ્ન રહેતા હતા. ત્યાંથી એમને વર્તમાન અરહંત ભગવાનનો વિરહ પાઠ્યો. એમાં તેઓ શ્રી મહાવીરજી ક્ષેત્ર પધાર્યા. સૌદેહે 8 દિવસ ત્યાં રહ્યા. સિમંદર ભગવાન અત્યારે અરહંત પરમાત્મા બિરાજમાન સાક્ષાત છે. ત્યાં જઈ 8 દિવસ રહી અને ત્યાંથી ફરીને મદ્રાસ આવીને એ પુનર હિલ ઉપર સમયસાર પ્રવચનસાર નિયમસાર 50 દેખાય આદિ શાસ્ત્રોની રચના કરી. એમાંનો એક સમયસાર શાસ્ત્ર છે, ભાગવત શાસ્ત્ર છે, અદ્વિતીય શાસ્ત્ર છે. જેમ જેવી રીતે એક દ્રષ્ટાંત આપું તો ખ્યાલ આવે કે સમયસાર ની શું સમયસાર વસ્તુ છે. બે મિત્ર હતા. એક મિત્ર એમાં અન્ય મતના સાધુ થઈ ગયો અને ખૂબ તપસ્યા કરી, તપશ્ચર્યા કરી, તો એમાં એને અમુક પ્રકારની રીધિ પ્રગટ થઈ. તો એના મિત્ર પાસે આવીને એને એક પુસ્તક નાનું બનાવીને આપ્યું કે તું આ વિધિ પ્રમાણે લોઢા ઉપર પાણી નાખજે તો લોઢો સોનું થઈ જશે. હું આ ઝૂંપડીમાં રહ્યો છો અને ફરીથી હું આવીશ તો મોટા બંગલામાં આ લાલચંદ શેઠ જેવા બંગલા થઈ જશે તારે ઘેર, એમ એના મિત્રને કહ્યું. મિત્ર બહુ ખુશી થયો, ચોપડી લીધી અને ચોપડી કબાટમાં મૂકી. ઓલો મિત્ર સાધુ ગયો ગયો. એ 2 વર્ષ પછી પાછો એ આવે છે ને મિત્રને મળવા કે હું જઈશ મોટા બંગલામાં, મારો મિત્ર રહેતો હશે. એ આવે તો એને એ ઝૂંપડીમાં બેઠો છે. આ શું છું? આ મેં પુસ્તક નાનું બનાવીને તને આપ્યું મંત્ર વિદ્યા, તો એ પુસ્તક ખોટું કે કર્યું શું? તો કે તમે આપેલું પુસ્તક એમને મૂક્યું છે, મેં ઉઘાડ્યું નથી. સોનું બનાવવાની વિધિ એમાં લખેલી હતી, નિર્ધનતા ટળી જાય અને સઘન અવસ્થા પ્રગટ થાય એવો મંત્ર અંદરમાં, છતાં પણ ચોપડી ઉઘાડીને એને વાંચી નથી. સમજાય છે? એમ એ તો દ્રષ્ટાંત છે, એ તો ખાલી દ્રષ્ટાંત છે, એ કઈ બનેલી હકીકત નથી, કલ્પના છે. એમ એવી રીતે આ સમયસાર ભાગવતી શાસ્ત્ર પરમાત્મા બનાવવાની બનવાની વિધિ એમાં લખેલી છે. પામરતા ટળી જાય, 4 ગતિનું દુઃખ ટળી જાય અને આત્મા પરમાત્મા કેમ થઈ જાય એના બધા મંત્રો 415 ગાથામાં લખેલા છે.
બરાબર.
પોતાને ઘરે આ પુસ્તક હોવા છતાં પણ એની જીવ સાધના કરતો નથી અને એમને વાયુ પૂરું થઈ જાય. માટે આ સમયસાર ભાગવતી શાસ્ત્ર છે, ભરતખંડનો ભગવાન છે આ શાસ્ત્ર, પરમાત્મા થવાની આમાં વિદ્યા છે, પરમાત્મા થવાની વિદ્યા છે કે પરમાત્મા કેમ થવાય. પરમાત્મા દશા એટલે પૂર્ણ આનંદની દશા, પરમાત્મા એટલે બીજું કાંઈ નથી. દુઃખનો આત્યંતિક નાશ થઈ જાય અને પરિપૂર્ણ કેવળ જ્ઞાન આનંદની દશા પ્રગટ થાય એને અરિયંત અને સિદ્ધ દશા કહેવામાં આવે છે. એવું એક અદ્વિતીય શાસ્ત્ર છે. એમાં આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે જેવી રીતે અરિયંત અને સિદ્ધ પરમાત્માને કશાયની ઉત્પત્તિ બિલકુલ થતી નથી, કશાયની ઉત્પત્તિ અરિયંત પરમાત્મા સદેહે બિરાજમાન છે અને સિદ્ધ ભગવાન દેહાતીત થઈ ગયા છે. એવા પરમાત્માને કિંચિત માત્ર પણ કશાયની ઉત્પત્તિ થતી નથી. કશાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ મોહ ઇત્યાદિ જે વિકારી પરિણામ એને કષાય કહેવામાં આવે છે. અને કષાયની ઉત્પત્તિથી જીવ દુઃખી થાય છે. જ્યારે જ્યારે કષાયની ઉત્પત્તિ થાય તે સમયે તેને દુઃખનું વેદન થાય છે. તો એને કેમ કષાય ઉત્પન્ન થતો નથી, એ કેમ દુઃખી નથી, કે એનો ઉપયોગ સર્વાંશે આત્મામાં લાગી ગયો છે. ન્યાય ખ્યાલમાં લેવા જેવો છે કે અર્યંત પરમાત્મા કેમ સુખી છે, કે એની દશામાં કિંચિત માત્ર કષાયની ઉત્પત્તિ થતી નથી. પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ ગઈ છે, દશામાં કિંચિત માત્ર રાગદોષ છે નહીં. એનું કારણ શું, કે એનો જે ઉપયોગ છે એ સર્વાંશે આત્માથી જ છે. ઉપયોગ એટલે જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો વ્યાપાર. ઉપયોગ નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ આત્માના પરિણામ છે. શ્રદ્ધા ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય ને જ્ઞાન ગુણની પર્યાય, એ ત્રણેય પ્રકારના પરિણામ સર્વાંશે આત્મસન્મુખ છે. તેથી તેને સ્વ આશ્રિત કષાયની ઉત્પત્તિ થઈ શકતી નથી. સ્વ આશ્રિત એટલે જે પરિણામ આત્માની સન્મુખ થાય એમાં કષાયની ઉત્પત્તિ બિલકુલ થતી નથી. અકષાય નામ વિતરાગ ભાવની ઉત્પત્તિ થાય અને એને આત્મિક આનંદ, આત્મિક સુખની પ્રગટતા થાય ને એ આનંદને ભોગવે. એમ આચાર્ય ઉપાધ્યાય ને સાધુજી મહારાજ એને પણ અરહંત અને સિદ્ધની જેમ સર્વાંશે હજી પરિણતિ અંદરમાં છે નહીં, પણ જેટલી માત્રામાં એ શુદ્ધાત્માનું અવલંબન લઈને પરમે છે એટલી માત્રામાં કષાય ઉત્પન્ન થતો અને ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે. અને એને ત્રણ કષાયના અભાવપૂર્વક અકષાય ભાવ, વિતરાગ ભાવ પ્રગટ છે. તેથી તેને તથા પ્રકારનો આનંદ આવે છે. સિદ્ધાંત એ છે કે સ્વલક્ષે વિતરાગ ભાવ થાય અને પરલક્ષે રાગ થાય.
બરાબર.
સ્વલક્ષે શુદ્ધ આત્માને આશ્રયે વિતરાગ ભાવ પ્રગટ થાય અને પરના આશ્રયે પરના લક્ષે રાગ ભાવ પ્રગટ થાય. માટે અહીંયા એક એવું આ શાસ્ત્ર બતાવે છે કે જો તારે સુખી થવું હોય તો તારા શુદ્ધાત્માનું લક્ષ કર અને પરપદાર્થનું લક્ષ છોડી દે. એ લક્ષના બે પ્રકાર છે, એક શ્રદ્ધા અપેક્ષાએ સ્વનું લક્ષ થાય છે અને એક ચારિત્ર અપેક્ષાએ સ્વનું લક્ષ થાય છે. તો પ્રથમ ગ્રહસ્થ અવસ્થામાં શ્રદ્ધા અપેક્ષાએ સ્વનું લક્ષ થાય છે, પરનું લક્ષ સર્વાંશે તૂટી જાય. પરપદાર્થ મારા એમ પરપદાર્થમાં મારાપણાની વૃદ્ધિ બિલકુલ જતી નથી. એને મોહનો ક્ષય થયો કહેવામાં આવે છે. થોડો રાગદ્વેષ રહી જાય છે, એ જેમ જેમ આત્મા આત્મામાં લીન થાય છે તેમ તેમ તે રાગદ્વેષનો પણ ક્ષય થઈ પરિપૂર્ણ વિતરાગ દિશા પ્રગટ થાય છે. માટે જ્ઞાન પોતાના આત્માને જાણે તો બિલકુલ કષાય ઉત્પન્ન થાય. અને જ્યારે જ્ઞાન પોતાના આત્માને જાણવાનું છોડી દે અને પર પદાર્થનું લક્ષ કરે તો એવા જીવને રાગ આદિ ભાવ થયા વિના રહેતો નથી. માટે ખરેખર આત્માને આત્મા શરણ છે, કોઈ સંયોગ આત્માને શરણભૂત નથી. સંયોગ તો શરણભૂત નથી કુટુંબ પરિવાર પૈસો ટકો, પણ ખરેખર દેવગુરુ શાસ્ત્ર પણ શરણભૂત નથી. આત્માને આત્માનું શરણ છે. જ્યારે આત્મા પોતાના શરણમાં આવશે ત્યારે એને કષાયની પ્રવૃત્તિ બંધ થશે, અકષાય વિતરાગ ભાવ પ્રગટ થઈ એને ધર્મ ધ્યાન પ્રગટ થશે અને ધર્મ ધ્યાન પ્રગટ થતાં એને આત્માનો આનંદ આવે છે. ગ્રસ્ત અવસ્થામાં ધર્મ થઈ શકે છે. ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શનરૂપી આચરણ પ્રગટ થાય છે. ચારિત્રનું આચરણ અંશે છે, સર્વાંશે નથી હજી. એટલો દોષ છે જાણે છે સાધક, પણ સમ્યક દર્શન તો પ્રગટ થઈ શકે છે. કુંકુંદાચાર્ય ભગવાનને એક આશા લખી છે કે કદાચ પંચમ કાળમાં તારી શક્તિ ઓછી હોય અને ચારિત્ર ગ્રહણ ન કરી શકતું તો સમ્યક દર્શન તો ગ્રહણ કરજે, અવશ્ય ગ્રહણ કરજે. સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે દેહનું લક્ષ છોડીને અને પુણ્ય પાપની વૃત્તિનું લક્ષ છોડીને એક પોતાનું શુદ્ધાત્મા અંતર બિરાજમાન છે, જેને જ્ઞાયક તત્વ કે જાણક 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 તત્વ છે, એનું લક્ષ કરતાં, એનું ધ્યાન કરતાં આત્માને નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને અનુભવમાં જેવો આત્મા છે એવો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, પરોક્ષ નહીં, વેદનથી પ્રત્યક્ષ થાય છે આત્મા. અને એ વખતે એને જેવો આત્મા જાણવામાં અનુભવમાં આવ્યો એવો જ હું છું એવી પ્રતીતિ સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ સિવાય કોઈ મોક્ષનો બીજો ઉપાય નથી. અને એ સમ્યક દર્શન મોક્ષની પહેલી સીડી છે, મોક્ષનું પહેલું પગથિયું છે સોપાન. સમ્યક દર્શન સીધું મોક્ષનું કારણ નથી, એ પરંપરા કારણ છે અને ચારિત્ર સાક્ષાત કારણ છે. ચારિત્ર એટલે સ્વરૂપે ચરણમ ઇતિ ચારિત્રમ, સ્વરૂપમાં ચરવું, લીન થવું, રમવું, જામી જવું અંદર, ઉપયોગમાં ઉપયોગમાં આત્મા આવ્યો તે આવ્યો, ઉપયોગ બહાર ન જાય એવી શુદ્ધ ઉપયોગની ઉત્કૃષ્ટ દશા, એને પરમાત્મા ચારિત્ર દશા કહે છે. અને સાક્ષાત મુખનું કારણ છે. અને ચારિત્રનું કારણ સમ્યક દર્શન છે. ચારિત્રનું કારણ સમ્યક દર્શન એટલે આત્માના અનુભવ પૂર્વક આત્માની પ્રતીતિ. દેવગુરુ શાસ્ત્ર નું સિદ્ધાંત સમ્યક નથી, એ વ્યવહાર સમ્યક છે. એ તો અનંતવાજીએ કર્યું, પણ પોતાના શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ કર્યો નહીં. એ અનુભવ આત્માનો કેમ થાય એ બતાવનાર સમયસાર અજોડ શાસ્ત્ર છે. 2000 વર્ષ પહેલા કુંદકુંદ આચાર્ય ભગવાન સમર્થ આચાર્ય થયા, જેનું નામ ત્રીજું છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદારીઓ, આ સમર્થ આચાર્ય થયા છે. એ આચાર્ય ભગવંતે સમયસારની રચના કરી છે ભવ્ય પ્રાણી માટે. અને જે કોઈ આ સમયસાર શાસ્ત્રનું પઠન પાઠન ભાવથી જે કરે છે, ભાવથી ભણે છે, એને પણ આત્મદર્શન થયા વિના રહેતું નથી. તો એમાં આપણું આ અહીંયા સુધી આપણે આવ્યા છીએ, 179 પાનું છે. અહો સમયસારમાં આવેલી આ વાત લોકોતર અલૌકિક છે. સમયસાર શાસ્ત્ર ભાગવતી શાસ્ત્ર અદ્વિતીય ચક્ષુ છે, આંધળાની આંખ છે, એમાં કોઈ અલૌકિક વાત આવી ગઈ છે. એમાં હવે શું વાત આવી ટૂંકાણમાં કહે છે કે પર મારા ને હું પરનો છું એમ તો નથી. હેલો બોલ, પર પદાર્થ દેહાદી ને આ સંયોગ મારા અને હું એનો એમ તો ત્રણ કાળમાં નથી. જો પર પદાર્થ આત્માની માલિકીના હોય તો આત્મા જ્યારે અહીંથી એ દેહ છૂટે છે ને પરલોકમાં જાય છે તો સાથે આવવું જોઈએ. પણ જે સાથે આવતું નથી તે આત્માનું ત્રણ કાળમાં ન હોઈ શકે. એક અમારા મિત્ર રાજકોટમાં રહે છે, એનો એકનો એક પુત્ર 25 વર્ષનો જવાન ગુજરી ગયો. એ વખતે હું જયપુર હતો, જયપુરથી ત્યાં ગયો, આશ્વાસન આપ્યું કે ભાઈ એ પુત્ર તમારો નહોતો, જો એ પુત્ર તમારો હોત તો જાય જ નહીં. જે આપણું હોય એ આપણાથી વિખૂટું પડે નહીં, અને જે વિખૂટું પડે એ આપણી ચીજ
નહીં.
આપણું તો જ્ઞાન છે, જ્યાં જાઉં ત્યાં જ્ઞાન મારી સાથે ને સાથે આવે છે. આ કુંભોજ ને બાહુબળી સાથે આવ્યા ના આવ્યા, કેમ કે તમારી ચીજ નથી, માટે મારે એના પ્રત્યે મમતા કરવા જેવી નથી. આ તો દ્રષ્ટાંત બધાને માટે. પર પદાર્થ તો મારા નથી, મારું તો એ જ્ઞાન છે. અરે 24 કલાકમાં 2 વખત 4 વખત એ ભવ્ય પ્રાણી વિચારતો કર કે આ દેખાય છે એમાં મારું શું છે. આ બધું જે દેખાય છે જણાઈ રહ્યું છે એમાં મારું શું છે, તો અંદરથી જવાબ આવશે કે આ દેખાય છે મારું કાંઈ નથી. જો મારું નથી તો પછી એના પ્રત્યે મોહ વ્રથા છે, એના પ્રત્યે મમતા કરવી તે વ્રથા છે. એમ જાણે જ્યારે ત્યારે પર પદાર્થ તો મારા નથી, માટે હું એનો કરતા ભોગતા પણ હું એનો સ્વામી નથી. આ બંગલાનો સ્વામી, આ બંગલાના સ્વામી લાલચંદ શેઠ નથી, આ બેઠા છે. આ બંગલાના સ્વામી લલિતાબેન, આ બંગલાના સ્વામી લાલચંદ શેઠ નથી. તો આ બંગલાના સ્વામી કોણ છે? એ પૂતગલ છે એનો સ્વામી. ચેતન ભગવાન આત્મા જડનો સ્વામી હોઈ શકે
નહીં.
વિતરાગી સંતો તો વિતરાગ ની વાત કરે ને,
બરાબર. હા
હા હા, એ કઈ રાગી પ્રાણી ને એને ક્યાં કઈ લેવું છે? વિતરાગી સંતો ને કઈ લેવું નથી. સત્ય વાત જગત ના જીવો ને મોહના નાશ નો ઉપાય બતાવે છે. પર પદાર્થો મારા નથી, એ તો દૂર રહો. પર પદાર્થો દૂર રહો, દેહ મન વાણી પણ દૂર રહો. આ જળની અવસ્થા છે, આ ચેતન ની અવસ્થા નથી. પણ અંદર માં જે આઠ પ્રકારના કર્મ રચણ છે, નાના વર્ણ આદિ આઠ પ્રકારના કર્મ છે, ઘાતી ને અઘાતી બે ભેદ છે, ઉત્તર પ્રકૃતિ 148 છે, સૂક્ષ્મ છે, એ જાણી શકાય ને આગમથી જાણી શકાય. કેવળી પ્રત્યક્ષ જાણે અને અવધિજ્ઞાની પણ એને જાણે, પણ શુદ્ધ જ્ઞાની ને જાણતો નથી, બહુ સૂક્ષ્મ છે. એ રજકણ પણ આ આત્માની ચીજ નથી, એનો માલિક પણ જળ છે. જળનો સ્વામી જળ હોય, જળનો સ્વામી ચેતન પરમાત્મા હોઈ શકે એમ જાણીને એ કર્મમાં પણ આત્મબુદ્ધિ છોડજે કે આ સાતા વેદની કર્મના ઉદય ઠીક છે અને અસાતાના ઉદય અઠીક છે. છોડ બુદ્ધિ એના પ્રત્યે લક્ષ છોડી દે. હવે અંદરમાં પુણ્યને પાપની લાગણીનું ઉત્થાન થાય છે, દયા દાન કરુણા કોમળતાના પરિણામ. એ શુભ લાગણી પુણ્ય તત્વ છે અને હિંસા જો ચોરી આદિના ભાવો બધા પાપ તત્વ છે. એ પુણ્ય ને પાપ તત્વ બંને, એ બંને આશ્રયો છે, મલિન છે, એ દુઃખના દાયક છે, દુઃખના દાતા છે. એનાથી આત્માને સુખની પ્રગટતા થતી નથી. માટે એનું લક્ષ છોડી દે, એનું સ્વામી પણ છોડી દે, એનું ધણી પણ છોડી દે. પુણ્ય પાપ ન છૂટે, પણ પુણ્ય પાપ નું ધણી પણ છૂટે. આ બંગલો ન છૂટે, પણ બંગલાની માલિકી ભાવ છૂટી જાય. બેઠા બેઠા માલિકી ભાવ તો છોડી શકાય, મમતા છૂટી શકે, સંયોગ ન છૂટે, પણ સંયોગ પ્રત્યેની જે મમતા છે એ છૂટી જાય. આત્માનું લક્ષ્ય કરતા નિર્મમ ભાવ પ્રગટ થાય તો મમતા છૂટી. નિર્મમત્વનું ગ્રહણ અને મમતાનો ત્યાગ, ગ્રહણ પૂર્વક ત્યાગ.
બરાબર.
વિતરાગ માર્ગમાં ત્યાગની વાત કરી છે, પણ એમને અધરથી ત્યાગ થઈ શકતો નથી. જેટલી માત્રામાં શુદ્ધાત્માનું અવલંબન લઈને વિતરાગ ભાવનું ગ્રહણ થાય, તેટલી જ માત્રામાં રાગનો ત્યાગ થાય. અધરથી રાગનો ત્યાગ થઈ શકતો નથી. માટે ગ્રહણ પૂર્વક ત્યાગની વિધિ સંતોએ બતાવી છે, સુખનો માર્ગ. એમાં કહે છે કે આ પુણ્ય પાપના પરિણામ એ તારા નથી, એ આશ્રવ તત્વ છે, એ નાશવાન છે, એ કર્મના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, એના કારણે નવા કર્મનો બંધ પણ થાય છે. માટે એ વિભાવ ભાવ એ તારો સ્વભાવ નથી, એ બધા નાશવાન ભાવો છે, અને હું જ્ઞાનવાન અવિનાશી તત્વ છું એમ જાણીને આશ્રવનું લક્ષ્ય છોડી અને જ્યારે આત્માનું લક્ષ્ય કરે છે ત્યારે આત્માની અનુભૂતિ થાય છે. આત્માના અનુભવમાં જેવો આત્માનુભવમાં આવ્યો એવી પ્રતીતમાં પણ આત્મા આવે છે, એને ભગવાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહે છે. પર ભાવને પરદ્રવ્ય તો મારા નહીં, એ પહેલી લીટી છે. પર મારા ને હું પરનો છું એમ તો નથી. હવે આગળ બીજી લાઈન કે પર પદાર્થ તો મારા નહીં, પણ પર પદાર્થો છે એ જાણવા લાયક તો ખરા કે નહીં? એ જ્ઞેય અને હું જ્ઞાન, પર જ્ઞેય છે અને હું જ્ઞાયક છું એમ પણ નથી. લખેલું છે. ત્યારે એક પ્રશ્ન થાય કે પર પદાર્થો જ્ઞેય કહ્યું છે શાસ્ત્રમાં, એ વ્યવહારે કહ્યું છે. અહીંયા વાત ચાલે છે નિશ્ચયથી. જ્યાં સુધી આત્મા જ્ઞેય ન થાય ત્યાં સુધી પર જ્ઞેય એને વ્યવહાર લાગુ પડતો નથી. તત્વનો અભ્યાસ કરવાથી એને મોજ આવે એવું છે. એકદમ આગમથી, યુક્તિથી, અનુમાનથી અને અનુભવથી સિદ્ધ થાય એવી વાત સંતો શાસ્ત્રમાં લખી ગયા છે. અમે કહીએ માટે અમારા કહેવાથી તું માનીશ, માં તો અનુભવ કરીને પ્રમાણ કરજે. મુંબઈમાં એક સાકરના નામે ફટકડી લઈને વેચવા આવ્યો. સાકરની બહુ અછત એક કાળ એવો હતો ભારતમાં, સાકર મળે નહીં, તો ફટકડી લઈને વેચવા આવ્યો. ફટકડી સમજે ને, સફેદ ફટકડી લઈને આવ્યો વેચવા, સફેદ સાકર જેવી લાગે, સાકરની અછત કે શું ભાવ સાકરનો? તો સાકરનો ભાવ 10 રૂપિયા કિલો, બજારમાં ચાલે 25 રૂપિયા કિલો ભાવ. ના કે 10 રૂપિયા કિલો, બહેનો ને લોભ હોય કે સસ્તું છે લઈ લ્યો, બધા કોઈ 1 કિલો, કોઈ 2 કિલો, કોઈ 5 કિલો આ ફટકરી લઈને ઘરે રાખી, બીજે થી વેવા આવ્યા ચા પાણી પાવાના, ને એ નાખી ફટકડી એમાં તો દૂધે ગયું, પાણી ગયું, ને મહેનતે ગઈ. ભાઈ કે કેમ ચા આવી નહીં, કેમ ચા આવી નહીં, ક્યાંથી ચા આવે, દૂધ ફાટી ગયું. બીજે ત્રીજે દિવસે આવ્યો સાચો સાકર નો વેચવાવો, કે ભાઈ સાકર યો સાકર લ્યો, તો કે શું ભાવ, તો કે 25 રૂપિયા. આજુબાજુ વાળા કે અરે 10 રૂપિયા માં અમે લીધી છે, જો હજી ઘર માં પડી છે, હજી અમે એનો ઉપયોગ કર્યો, એ સારું કર્યો, ઉપયોગ ન કર્યો. તો 25 રૂપિયા સાકર, પરમ દિવસે 2 દિવસ પેલા 10 રૂપિયા વેચાણી, અને તમે 25 રૂપિયા. ભાઈ આ સાચી સાકર છે, તો કે સાચી ખોટી ની ખાતરી શું, કે તમે જે 10 રૂપિયા ની સાકર લીધી ને એ લ્યાવો, અને આ 25 રૂપિયા ની સાકર બે કટકી લઈને જીભ ઉપર મૂકો. મારા કહેવાથી સાચું માનતા ની જીભ ઉપર મૂકો, અમારી સાકર સાચી છે. આમ જીભ ઉપર મૂકી ગળી છે, અને ઓલી થૂક કાઢ નાખી બહાર, એ તો જીભ ઉપર મૂકે નહીં. એમ કે છે કે ધર્મ ની વાત એની બરાબર પરીક્ષા કરજે. ધર્મ ની વાત માં ફટકડી ને સાકર તો થોડુંક છેતરામણ થયું, કઈ નહીં, એનો કઈ વાંધો નહીં, ક્ષણિક છેતરામણ. અને કદાચ લગ્ન કર્યા હોય અને બૈરા એવા મળ્યા હોય તો એક ભવ પૂરતી છેતરામણ, બાકી તો છેતરામણ નહીં. અને ધર્મ ને માટે તો ભવો ભવ, ધર્મ ની પરીક્ષા બરાબર કરજે. ધર્મ ને નામે તું છેતરાઈશ નહીં ભાઈ. ધર્મ એટલે શું? આત્માનો સ્વભાવ, એને પરમાત્મા સર્વજ્ઞ દેવાધિદેવ અરહિં પરમાત્મા ધર્મની વ્યાખ્યા કરે છે કે વથુ સહાવો ધમો, વસ્તુનો જે સ્વભાવ હોય તેને ધર્મ કહેવામાં આવે છે. આત્મા વસ્તુ છે, આત્મામાં જ્ઞાન ને આનંદ ભર્યું છે, ભરચક ખજાનો છે, ખાણ છે સુખની,
બરાબર.
એ આત્માનો સ્વભાવ જ્ઞાન ને આનંદ છે. એની અંતર સન્મુખ થઈને તું તારા આત્માનું વેદન કર, તો તને જો જ્ઞાન ને આનંદ નું વેદન આવે તો એ પરિણામ ને ધર્મ માનજે. અને જો કોઈ પણ ધર્મ ની કાર્ય કરતા તને આકુળતા થાય તો એ ધર્મ ના પરિણામ નથી. આ એનું પ્રૂફ છે, સાકર નું ને ફટકડી નું પ્રૂફ છે ને. જીભ ઉપર મૂકે તો ખબર
પડી જાય,
પડી જાય. એમ ધર્મ કોને કહેવાય? કે ધર્મી નું અવલંબન લેતા જે નિર્વિકારી અવિકારી વિતરાગી પરિણતિ પ્રગટ થાય અંતર માંથી, અને એમાં જ્ઞાન ને આનંદ નું વેદન આવે. એ વેદન કેના જેવું? અર્યંત ને સિદ્ધ જેવું વેદન આવે, જેટલું નહીં માત્રા ઓછી, માત્રા ઓછી. પણ સુખ કેના જેવું? અર્યંત ને સિદ્ધ પરમાત્મા જે મતિન્દ્રિય આનંદ ને ભોગવે છે એની જાતનું માત્રા ઓછી, માત્રા ઓછી છે, એને પૂર્ણ સુખ છે. અહીંયા ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શનના કાળમાં અલ્પ સુખ આવે છે, એક કષાયના અભાવ પૂર્વક, મિથ્યાત્વનો અભાવ અને અનંતાનુમતિના કષાયનો અભાવ. એટલી વિતરાગતા, અને જેટલી વિતરાગતા એટલો આનંદ આવે, આવે ને આવે. જેટલો રાગ એટલું દુઃખ, ને વિતરાગતા એટલું સુખ. જેમ કે સાકર ની મીઠાશ કરતા, સ્વીટનેસ કરતા, પેલી સેકરેન ની મીઠાશ સારા 500 ગણી હોય, 550 ગણી સાકર, સાકર કરવાની. એમ અર્યંત નો સુખ અને સાધક નું સુખ, સુખ સરખું, જાત સરખી, માત્રા માત્રા ઓછી છે. એ આત્માનું સુખ એને ધર્મ કહેવામાં આવે. જે પરિણામ થી આત્મિક સુખ પ્રગટ થાય, આનંદ આત્માને આવે, અપૂરો આનંદ આવે, નહીં આવેલો એવો આનંદ આવે, એવી એક દશાને પરમાત્મા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહે છે. પર મેં છે ને હું જ્ઞાયક છું એમ પણ નથી. હું જ્ઞાતા અને આ પર પદાર્થ મને જાણવા લાયક છે, મારા તો નહીં, પર પદાર્થ મારા તો નહીં, પણ પર પદાર્થ નો જાણનાર છું હું, જાણનાર ને એ મને જણાવવા લાયક. એમ પણ જ્યાં સુધી તારું લક્ષ પર નહીં ઉપરેશે ત્યાં સુધી તને આત્માનું ભાન થવાનું નથી. આત્માનું જ્ઞાન ને આત્માના ભાન વિના આત્માના અધિકાર થી રખડી રહ્યો. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. પર નહીં છે ને હું જ્ઞાયક છું એમ પણ નથી. વળી બે બોલ કાઢ્યા, ત્રીજો બોલ કે છે બે ભૂલ હતી નીકળી, હવે ત્રીજી પણ ભૂલ આવે છે, એ પણ ભૂલ છે. શું ભૂલ? વળી મારામાં જ્ઞેય જ્ઞાન ને જ્ઞાતા એવા વસ્તુ ભેદ પણ નથી. હું જ્ઞાતા, હું જ્ઞેય અને હું જ જ્ઞાન, એવા એક આત્મામાં ત્રણ પ્રકારના ધર્મના ભેદો કરતા પણ આત્માને નિર્વિકલ્પ અનુભવ થતો નથી. ભેદના લક્ષે વિકલ્પ નામ રાગની પ્રવૃત્તિ પ્રગટ થાય છે ને રાગ ઉત્પન્ન થાય ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. માટે એ ત્રણ ભેદને ઓળંગીને જ્યારે અભેદ ભાવે અનુભવ કરે ત્યારે એને શાંતિનું વેદન થાય. હું જ્ઞેય છું, હું જ્ઞાન છું, જ્ઞાતા છું એવો જો ભેદ ઉપજે તો રાગ વિકલ્પ થઈ જાય, પણ વસ્તુને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહીં, બધું અભેદ એક વસ્તુ છે. કેને કેવું જ્ઞાન ને કેને કેવું જ્ઞેય ને કેને કેવો જ્ઞાતા, એક આત્માના ત્રણ નામ છે પણ નામ ભેદ છે, વસ્તુ તો ભેદ એક છે. એમ ઉપયોગ અભિમુખ થતા એ ભેદને ઓળંગીને અભેદ આખો આત્મા જ્ઞાનમાં જ્ઞેય થાય છે, તેને ભગવાન ધર્મની પરિણતિ કહે. ધર્મના નામે ભારત બહુ છે, અનાદિકાળથી ધર્મના નામે બહુ છેતરાય છે. આચાર્ય મહારાજ કહે છે, પ્રભુ તારો એક ભાવ બગડે, બૈરું નબળું આવે તો એક ભાવ બગડે, માલ લે તો એટલા પૂરતી નુકસાન, પણ ધર્મની બાબત તો બહુ ચકાસણી કરજે, પરીક્ષા કરજે કે કેને કહેવાય ધર્મ ને કેને કહેવાય અધર્મ. પર જ્ઞેય છે અને હું જ્ઞાયક છું, હું જાણનાર છું અને આ બધા પદાર્થો મને જણાવવા યોગ્ય છે. હું જાણનાર અને આ જણાવવા યોગ્ય, તો એનું જે જ્ઞાન છે, ઉપયોગ છે, એ પર તરફ જશે. આમ આમ જોયા કરશે, આમ નહીં આવે. જ્યાં સુધી ઉપયોગ બહાર ઘૂમે છે, જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર ઉપયોગ થાય છે ત્યાં સુધી એને આકુલતા થાય છે. એ બધા પદાર્થો તારા ખરેખર જ્ઞેય નથી, પણ તારો શુદ્ધાત્મા જે જ્ઞેય જાણવા લાયક જો હોય, જાણવા લાયક શું છે? છ દ્રવ્ય જાણવા લાયક છે, નવ તત્વના ભેદ જાણવા લાયક છે. જાણ, જો તને સુખ થતું હોય તો જાણ, પણ એને જાણતા પણ તને સુખ થતું નથી. માટે જેને જાણતા સુખ થાય તેને પોતાનું જ્ઞેય કહેવામાં આવે છે. આ અંદરમાં જો, આ બહારમાં જોવાનું બંધ કરી અને અંદરમાં જો, આત્માને જો. આત્મામાં નિધિ ભરી છે, જ્ઞાન છે, આનંદ છે, સુખ છે, પ્રભુત્વ વિભુત્વ એવી એવી અનંત શક્તિથી બિરાજમાન અંદર પરમાત્મા છે. અંદર પરમાત્મા દેહ દેવળની ભિન્ન કર્મથી, ભિન્ન પુણ્ય પાપની વૃત્તિથી પણ ભિન્ન, શાસ્ત્ર જ્ઞાનથી પણ ભિન્ન,
બરાબર
ઇન્દ્રિય જ્ઞાનથી પણ
ભિન્ન,
ભિન્ન અતિન્દ્રિય મહાપદાર્થ અંદર બિરાજમાન છે. એને નિહાળ નિહાળ અંદરમાં જોતો કરો. આહા, અંદરમાં સુખના ઓરડા ભીરા છે, ભંડાર છે સુખનો, પણ એને વિશ્વાસ ક્યાંથી આવે? આ બહારનું બધું ઇમિટેશન, બધું સુખ, એને સુખ લાગે છે ખોટું. આ હોંગકોંગનું સુખ, એ સુખ લાગે છે, સુખ નથી. સુખ આત્મામાં છે, બંગલામાં નથી તારા. હોંગકોંગ એ મધુભાઈ નો દીકરો, શાંતિભાઈ ના ભાઈ નો દીકરો, આજ આવ્યો. પર જ્ઞેય છે અને હું જ્ઞાયક છું, એ તો વસ્તુમાં છે જ નહીં, પણ વસ્તુમાં ત્રણ ભેદ છે, તે પણ નામ ભેદ છે. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય અંદરમાં આવ્યો, અંદરનો વિચાર કર્યો. આ આત્મા જ્ઞાતા છે અને આ વિશ્વ મારું જ્ઞેય છે, જાણવા લાયક પદાર્થ. એમ જો તું પરને જાણવા રોકાશ તો પણ તને આત્મસન્મુખતા નહીં થાય, આત્માનો અનુભવ નહીં થાય. આ પર પદાર્થ મારા અને હું એનો, એ તો તીવ્ર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાપી છે. શું કહ્યું? આ પર પદાર્થ મારા છે એવું જે સિદ્ધાંત, એ તો મોટું અજ્ઞાન છે. એ પરમદાર તારા કઈ છે નહીં, એનો સ્વામી પૂતગલ છે. આ બેંક માં પૈસા પીડા હોય એનો સ્વામી કોણ? કાંતિભાઈ. એ કાંતિભાઈ એનો સ્વામી નથી, એનો સ્વામી પૂતગલ છે સલુ. આ હીરા તારી પાસે પીડા હોય એનો ધણી કોણ? માલિક સલુ. સલુ એનો માલિક નથી, એનો ધણી તો પૂતગલ છે. અને છતાં એ મારા એમ જો માને તો એને અજ્ઞાન નો મિથ્યાત્વ નો મોટો દોષ લાગે છે, એના કારણે ચાર ગતિ નું દુઃખ આવી પડશે. માટે પરપદાર્થ કોઈ મારા નથી. હવે બીજો બોલ કે છે કે હું જ્ઞાતા ને પરપદાર્થ ને જાણું. જાણું તો ખરો ને, કે જાણવા રોકાશ તો પણ જાણનાર જણાશે
નહીં.
હા, ને જાણનાર ને જાણ્યા વિના આ દુઃખ નો નાશ થવાનો નથી, મોહ નો નાશ આશરે થાય છે. પછી હવે ત્રીજો બોલ કે છે કે આત્મા જ્ઞાતા છે ને આત્મા જ જ્ઞેય છે ને આત્મા જ્ઞાન છે. એવા અંદર ને અંદર માં આત્મામાં જો ત્રણ ભેદ કરીશ તો પણ રાગી પ્રાણી ને વિકલ્પ ની ઉત્પત્તિ થશે. માટે ત્રણ ભેદ ને છોડીને એક ઉપયોગ ને અંદર માં જોડતા અભેદ ભાવે ત્રણ નું જ્ઞાન એક સમય માં અભેદ ભાવે થાય તેને અનુભવ કહેવામાં આવે છે. અને અનુભવ ને જીન શાસન કહેવામાં આવે છે. આત્મા નો અનુભવ એનું નામ જીન શાસન છે. જીન શાસન મંદિર માં નથી, જવેરી બજાર ના મંદિર માં જીન શાસન નથી. આ જીન શાસન ક્યાં છે? કે આત્મા ના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના વિકરાગી પરિણામ પ્રગટ થાય એને પરમાત્મા જીન શાસન કહે છે. જીન શાસન વિતરાગ ભાવ નું નામ જીન શાસન છે. દ્રષ્ટિના વિષયમાં ત્રણ ભેદ છે જ નહીં. જેવી આ વસ્તુ સ્થિતિ છે તેવી અજ્ઞાનીને ખ્યાલમાં આવતી નથી. શું કહ્યું? વસ્તુની સ્થિતિ છે એ અજ્ઞાનીને ખ્યાલમાં આવતી નથી. પરપદાર્થ મારા મારા એવી કલ્પના કરે છે, પણ પરપદાર્થ આત્માના ત્રણ કાળમાં થતા કાં તો પોતે ચાલ્યો જાય અને કાં પુણ્ય ખૂટે તો પદાર્થ ચાલ્યા જાય, કાં પોતે ચાલ્યો જાય અને કાં પુણ્ય ખૂટે તો સંયોગ વિખરાઈ જાય. એ કઈ આત્માની ચીજ ને આત્માનો એના ઉપર અધિકાર પણ નથી. સંયોગ રીએ કે જાય એનો અધિકાર કોઈ આત્માનો અધિકાર એના ઉપર. હવે દેહનો ઉપર એ આત્માનો અધિકાર નથી. ઘડીકમાં આંખ વહી જાય, કાન વહી જાય, પેરાલિસિસ થાય, કોઈ અધિકાર પર પદાર્થ પર આત્માનો નથી. માટે અજ્ઞાનીને ખ્યાલમાં આવતી નથી, તેથી તેની ધારણાથી શાસ્ત્રમાં જુદી વાત આવે એટલે એમાં તેને વિરોધ લાગે. ધારણા પોતાની કરી રાખી હોય કે પુંજી ધર્મ થાય એમ માની રાખ્યો હોય, આગમમાં નીકળ્યું કે પુંજી બંધ થાય ધર્મ ન થાય. આત્માના જ્ઞાન ને આત્માના શ્રદ્ધાંત અને આત્માના આચરણ થી ધર્મ થાય, પુંચી ધર્મ ન થાય. પણ પોતે ધારી રાખ્યું હોય ને અને ધારેલું હોય એનાથી જુદું આવે એટલે એને ગમતું નથી, અણગમો થાય.
બરાબર,
જુદી વાત આવે એટલે એમાં તેને વિરોધ લાગે છે. વિરોધ થાવો તો થાવો, વિરોધ થાવો તો થાવો, પણ એ વિરોધ તારો છે હો, બીજાનો વિરોધ બીજો કોણ કરે? આત્મા પોતાનો વિરોધ કરે છે, કોઈ બીજાનો વિરોધ કરી શકતું નથી. બીજી ચીજમાં તારો વિરોધ ક્યાં જાય છે કે તું બીજાનો વિરોધ કરે? પોતે અજ્ઞાન ભાવે પરમે તો આત્માની વિરાધના કરે છે અને આત્માનો અનુભવ કરે તો આત્માની આરાધના થઈ કહેવામાં આવે છે. પર્યુષણનો અર્થ શું છે? કે ચારે તરફથી શુદ્ધ આત્માની ઉપાસના આરાધના કરવી તેને પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. આત્માની આરાધના, રાગની આરાધના અનંત કાળથી કરી, પુણ્ય ને પાપની આરાધના કરી, પણ આત્માની વિરાધના કરી, આત્માની આરાધના ન કરી. જો આત્માની આરાધના કરે તો અલ્પકાળમાં એને મોક્ષ થાય. થાય ને થાય. અહીં કહે છે જીવ જ જ્ઞેયરૂપ છે, જીવ જ નાયક છે અને જીવ જ જ્ઞાતા છે. જાણનાર જાણનાર જાણનાર, જ્ઞાતા એટલે જાણનાર જાણનાર. કોને? પોતાને. આહા, જાણનાર તો ખરો, કોનો જાણનાર? આ પદાર્થ તો જાણનાર આત્મા, એને જાણતા આનંદ કાવ્યો. આત્માને જ્ઞાન પણ ન થયું ને સુખ પણ
ન થયું.
ન થયું કળષ્ટિકામાં બોલ છે. કે સંસારી જીવ ભૂતગલ ધર્મ ધર્મ આકાશ ને કાવ, એનામાં સુખ પણ નથી, એનામાં જ્ઞાન પણ નથી. અને એને જાણનાર ને જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી. અને આત્મામાં જ્ઞાન પણ છે અને આત્મામાં સુખ પણ છે. અને એને જાણનાર ને જ્ઞાન પણ થાય છે અને સુખ પણ થાય છે. પણ પોતાને ભૂલી ગયો અને પરને જાણવા રોકાણો, કા પરને કરવામાં અને પરને જાણવામાં પ્રમુખ થાય ને સેક્રેટરી થાય તો મંડળ નું કરવામાં રોકાણો. પણ આત્મા ને કેદી જાણતો તમે? પામું છું. અર્થાત એ તો કલોલ નામ વચન ના ભેદ છે. એ કલોલ ઉત્પન્ન થાય છે જેમ સમુદ્ર શાંત હોય, શાંત સમુદ્ર અને પવન ના નિમિત્તે અને એની યોગ્યતાથી કલોલ મોજા ઉઠે ને મોજા. એમ કહે છે ભગવાન કે આત્મા એક છે, એમાં આ જ્ઞાન, આ જ્ઞેય અને આ જ્ઞાતા એવા જો ત્રણ ભેદ પાડીશ તો વિકલ્પ ના કલોલ ઉત્પન્ન થશે. ધીર ગંભીર જે સમુદ્ર છે એને પવન ના નિમિત્તે જે મોજા ઉછળે છે એમ તને માનસિક મોજા ઉછળશે, એમાં આત્માનો અનુભવ નહીં થાય. હું જ્ઞાન, હું જ્ઞેય અને હું જ્ઞાતા એવા વિચારમાં ધર્મ થતો નથી. હું જ્ઞાતા ને આ મારું જ્ઞેય એમાં તો ધર્મ છે જ નહીં. અને હું જ્ઞાતા ને આ પર પદાર્થ મારા એમાં તો તીવ્ર અજ્ઞાન ને અધર્મ દશા છે, પાપ ના પરિણામ. અલૌકિક વાત, ધર્મની વાત અપૂર્વ છે. એક સમયની સામાયિક મોક્ષ આપે, એક ક્ષણવારની સામાયિક મોક્ષોભ રહિત સામ્ય પરિણામ આત્માના પ્રગટ થાય. એક સેકન્ડની સામાયિક, એક સેકન્ડ તો બસ છે, બહુ નોંધ આવી જાય, અલ્પકાળમાં મુક્તિ થાય થાય ને. એક સમયનું પ્રતિક્રમણ, એક ક્ષણનું પ્રત્યાખ્યાન આલોચના, પણ શું એ નિશ્ચય ને વાત તેઓના ખ્યાલમાં આવી નથી. અને વ્યવહાર સામાયિક, વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન એ શુભ ભાવ છે, એનાથી પુનમન થાય છે, એમાંથી કર્મની નિર્જરા થાય નહીં. અર્થાત એ તો કલોલના વચનના ભેદ છે પણ વસ્તુમાં ભેદ નથી. હું જ્ઞેય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ વચન ભેદે કથન માત્ર ભેદ છે. વચન ભેદે કથન માત્ર, કેવા માત્ર ત્રણ છે, વસ્તુ તો એક છે. જેમ સોનું ચીકણું છે, વજનદાર છે અને સુવાળું છે કે ખરબચડું, એવા ત્રણ ભેદ. સોનું તો સોનું છે, સોનું તો એક, સોનું એક આકાર છે, એમાં ત્રણ ભેદ છે નહીં. એમ આત્મા જ્ઞાતા એમ વચન ભેદે કથન ભેદ છે, બાકી વસ્તુ તો વસ્તુ અભેદ જ છે, આવી વાત છે. આ પ્રમાણે શ્રીમદ આચાર્યવર અમૃતચંદ્ર સુરી વિરચિત સમયસાર કળશના કળશ 271 ઉપર પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું પ્રવચન પ્રાપ્ત સમાપ્ત થયેલું. આ એક વિષય ચાલતો હતો ઘણા દિવસથી આપણે ઘરે ત્યાં ચાલતો હતો સ્વાધ્યાય, આજે અહીંયા પૂરું છે.
બાકી
હા, હજી 15-20 મિનિટ બાકી છે.
હાજી સાહેબ, પ્રશ્ન પ્રશ્ન પૂછાજે.
હા પૂછો. નિશ્ચય પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચના એવું છે કે તમામ પ્રકારના વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ધ્યાન સંવત્તા જયારે આવે, શુદ્ધ ઉપયોગની, શુદ્ધ ઉપયોગ, એ શુદ્ધ ઉપયોગની દશાનું નામ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના છે. હવે એ સાધક થયા પછી વખતો વખતે શુદ્ધ ઉપયોગ ના આવતો હોય તો પણ જેટલી શુદ્ધ પરિણતિ વિતરાગી પ્રગટ થઈ છે એનું નામ નિશ્ચય પ્રતિક્રમણ આલોચના અને પ્રત્યાખ્યાન નિશ્ચય. અને જેટલો શુભ ભાવ આવે એટલો વ્યવહાર છે. એ વ્યવહાર શુભ ભાવ છે, બંધનું કારણ છે, નિશ્ચય પરિણતિ નિર્જરાનું કારણ છે. શુદ્ધ આત્માને આશરે જેટલી વિતરાગ દશા પ્રગટ થાય, વિતરાગતા, આ એનું નામ સામાયિક પ્રતિક્રમણ આલોચના છે, પ્રત્યાખ્યાન. પ્રતિક્રમણ એટલે પૂર્વે જે કંઈ સંયોગ એને મળ્યા અને જે ભાવ થયા એને ભલા માનવા એને અપ્રતિક્રમણ છે. એનું નામ અપ્રતિક્રમણ. પૂર્વના ભાવને યાદ કરવા કે ભલા માનવા એનું નામ અપ્રતિક્રમણ છે. અને ભાવિની વાંછા કરવી પદાર્થોની એનું નામ અપ્રત્યાખ્યાન છે. એ અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન એનો જે ત્યાગ એ શુદ્ધાત્માના અનુભવથી થાય છે. બીજો કોઈ ઉપાય નથી. વર્તમાનની આલોચના, ભૂતનું પ્રતિક્રમણ, ભાવિનું પ્રત્યાખ્યાન, નિશ્ચય નિર્વાહ, નિશ્ચય સમાય, વ્યવહાર સમાય, નિશ્ચય પ્રતિક્રમણ, વ્યવહાર પ્રતિક્રમણ, નિશ્ચય તપ, વ્યવહાર તપ, નિશ્ચય ઉપવાસ, વ્યવહાર ઉપવાસ. આહા, નિશ્ચય ને વ્યવહારના બે ભેદથી સમજવું જોઈએ તો વસ્તુ સ્વરૂપ સમજાય જાય બરાબર. નિશ્ચય શ્વાસિત ને વ્યવહાર પરાશ્રિત. બસ
ગ્રહસ્થી જીવનામધ્યે સંપૂર્ણ કશાય મુક્ત હોઈ શકતો કા? સમજો,
સંપૂર્ણ કશાય મુક્ત નહીં હો સકતા હૈ ગ્રસ્ત અવસ્થામાં. મગર મોહ રાગ અને દ્વેષ તીન પ્રકાર કા કશાય જો હૈ ઉસમે સે મોહ કા ક્ષય હો જાતા. મોહ કા ક્ષય હો જાતા હૈ, રાગ દ્વેષ રહે જાતા હૈ, ગ્રસ્ત અવસ્થા ઇતના રહેતા હૈ. મોહ નામે મિથ્યાત્વ, એ પર પદાર્થ મારા છે, એ પુંછે ધર્મ હોતા હૈ, એ દેહ મેરા હૈ, એસી જો મમત્વ ભાવ પર દ્રવ્ય અને પર ભાવ મેં જો મમત્વ ભાવ ઉસકા નામ મોહ નામ મિથ્યાત્વ હૈ. ઓ સમ્યક દર્શન હોને સે મિથ્યાત્વ કા નાશ હો જાતા હૈ. ગ્રસ્ત અવસ્થામાં રહેતા હૈ, રાજપાટ મેં ભી રહેતા હૈ, રાજપાટ મેં ભી રહેતા હૈ, મગર રાગ દ્વેષ ઉત્પન્ન હોતા હૈ. ઓ તો જબ રાગ દ્વેષ કભી છૂટે કે જબ દીક્ષા અંગીકાર કરી જંગલમાં આત્મ ધ્યાનમાં લીન હોય તબ રાગ દ્વેષ છૂટતા હૈ. તાં તક ગ્રસ્ત અવસ્થામાં રાગ દ્વેષ રહે જાતા હૈ. રાગ કા રાગ નહીં હૈ, રાગ હૈ મગર રાગ મેરા હૈ. રાગ મેરા હૈ એસી મમતા રાગ મેં નહીં હૈ. દેહ રહે જાતા હૈ, દેહ મેરા હૈ એસી મમત્વ બુદ્ધિ છૂટ જાય.
ગ્રસ્ત ગ્રસ્ત અવસ્થા વધે મોક્ષ નહીં,
મોક્ષ માર્ગ શરૂ હોતા હૈ. મોક્ષ નહીં, મોક્ષ માર્ગ શરૂ હો જાતા હૈ. મોક્ષ કા માર્ગ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ હોતા હૈ તો મોક્ષ કા માર્ગ પ્રગટ હોતા હૈ. સાક્ષાત મોક્ષ હોને કે લિયે ઉસકો દીક્ષા લેની પડતી. જંગલ મેં જાકર ધ્યાન મેં મગ્ન હો જાતા હૈ, નગ્ન દિગંબર મુનિ હો જાતા હૈ, આત્મ ધ્યાની.
ભાઈ આત્માનું કામ એમ જાણવાનું તો પછી રાગ કોણ કરે?
એસા પ્રશ્ન આયા. આત્માનો સ્વભાવ છે જાણવું જાણવું જાણવું, એ તો આત્માનો સ્વભાવ છે, એ તો મંજૂર છે. કાર્ય હોય તો કોઈનો કરતા હો જોઈએ, કરતા વિના કાર્ય હોઈ શકે નહીં. ગ્રસ્ત અવસ્થામાં રાગ તો થાય છે અને જાણનાર પણ છે, છતાં રાગ કેમ થાય છે? જાણનાર પણ એ કેમ રહેતો નથી? રાગની ઉત્પત્તિ શા માટે થાય છે? રાગનું કારણ શું છે? કોણ એનો કરતા છે? એવો એક પ્રશ્ન થયો. નાની ઉંમરના છોકરાઓ બાળકો આવા પ્રશ્ન કરે છે. બોલો, એ 22 વર્ષ માન કે 22-24 વર્ષ
ના 21,
હા, કે રાગ નો કરતા પર્યાય છે. પર્યાય ક્ષણિક ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન. પર્યાય પર્યાયમાં ક્રિયા થાય છે, પર્યાયમાં ક્રિયા થાય છે અને ભગવાન આત્મા નિષ્ક્રિય છે અને એની દશામાં એક ઉપયોગ લક્ષણ છે. જ્ઞાન પણ થાય છે અને રાગ પણ થાય છે, જ્ઞાન પણ થાય છે અને રાગ પણ થાય છે અનાદિનો. હવે જો એ રાગને પોતાનું માને તો મિથ્યાત્વનો દોષ લાગે અને રાગને પર જાણે અને જ્ઞાન ભાવે પરમે તો સમ્યક દર્શન થઈ જાય, રાગ રહી જાય. રાગને પર્યાય કરે છે, પર્યાયને કરતા પર્યાય છે. એના ષટકારથી પર્યાયમાં કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાનને અધિકરણ ક્રિયાના કારકો પર્યાયમાં છે. એટલે રાગ નો કરતા પર્યાય છે. વિશેષમાં રાગ થાય છે, સામાન્ય સ્વભાવમાં રાગ થતો નથી. સામાન્ય સ્વભાવ જ્ઞાયક ભાવે અવસ્થિત છે. સામાન્ય સ્વભાવ તો જ્ઞાતા છે પણ જ્ઞાતાને ભૂલે છે અને પરને મારું માને તો પર્યાયમાં દશામાં હાલતમાં પરિણામમાં રાગ દ્વેષમાં ઉત્પન્ન થાય છે અને એને કર્મનો બંધ પણ થાય છે. માટે પહેલા રાગથી ભેદ જ્ઞાન કરી અને હું જાણનાર છું એમ રાગથી ખસીને રાગથી દ્રષ્ટિ ઉઠાવીને આત્માની દ્રષ્ટિ કરે તો અનુભવ થાય ને પછી રાગ રીએ એનો જ્ઞાતા રીએ પણ એનો કરતા માલિક બને નહીં. અજ્ઞાની રાગનો કરતા બને છે, સાધક રાગનો જ્ઞાતા રીએ છે. સાધક થતા રાગ તો થાય, પણ રાગ મારો એમ ન માને, મારું તો જ્ઞાન, અને જ્ઞાન ના પ્રગટ થાય ત્યાં સુધી રાગ ને મારો માને, શરીર ને મારું માને, મમ્મા પપ્પી મારા, પપ્પા મારા અને મમ્મી મારી, મારું તો જ્ઞાન છે, કોઈ મારું છે જગત માં.
ભગવાન આત્મા ત્રિકાલી શુદ્ધ છે, તો શુદ્ધ માટે પર્યાય ભી આત્માની છે, તો શુદ્ધ માટે અશુદ્ધ પર્યાય કેમ પ્રગટ થાય?
આત્મા ત્રિકાળ શુદ્ધ છે એમ જેને શ્રદ્ધા જ્ઞાન માં આવે એની પર્યાય માં રાગ ઉત્પન્ન થાય, પણ આત્મા શુદ્ધ છે ત્રિકાળ એ માત્ર એને આગમમાં વાંચ્યું છે, વાણીમાં આવ્યું છે, પણ શુદ્ધ નો અનુભવ થયો નથી. શુદ્ધ નો સાક્ષાત અનુભવ થાય તો પર્યાયમાં મોહ નો નાશ થયા વિના રહે નહીં. શુદ્ધ છું એમ ભાષામાં આવ્યું એ ભાષા સારી છે, ભાષા ખોટી નથી. દ્રવ્ય આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, પણ શુદ્ધ છે એ હું અંતર સન્મુખ થઈને શ્રદ્ધા ને જ્ઞાન અનુભવ પૂર્વક પ્રગટ કર્યું નથી. એ શુદ્ધ ને જાણે કોણ? શુદ્ધ પર્યાય શુદ્ધ ને જાણે. જ્યાં શુદ્ધ ને જાણવા જાય ત્યાં પર્યાય માં શુદ્ધતા પ્રગટ થાય. માટે ખરેખર શુદ્ધ આત્મા ને આત્મા એ જાણ્યો જ નથી, અને ત્યાં સુધી વિશેષ અપેક્ષા એ એની દશામાં રાગ દ્વેષ મોહ થયા વિના રહે નહીં. શુદ્ધતા કાયમ રહે અને અશુદ્ધતા પર્યાયમાં ક્યાં કરે? દ્રવ્યમાં શુદ્ધતા કાયમ રહે અને અશુદ્ધતા પર્યાયમાં થયા કરે. અશુદ્ધતા ક્યારે ટળે? કે શુદ્ધ નું અવલંબન લેતા પર્યાયમાં અશુદ્ધતા ટળી જાય. સામાન્ય અપેક્ષા આત્મા શુદ્ધ જ છે બધાના આત્મા, વિશેષ અપેક્ષા અશુદ્ધ થયો છે. હવે એના માટે દ્રષ્ટાંત આપું તો ખ્યાલ આવે કે પાણી છે, પાણી એ સ્વભાવે શીતળ છે, બરાબર છે, અને પોતાની યોગ્યતા અને અગ્નિનું નિમિત્ત ત્યારે પાણીની અવસ્થા ગરમ થાય છે. પાણીની અવસ્થા ગરમ થાય છે કહેવામાં એમ આવે કે પાણી ઊનું થઈ ગયું. શું કહેવાય? પાણી ગરમ હો ગયા. સમજમાં આયા? બોલને મેં ક્યાં આયા? પાણી ગરમ હો ગયા. ઉસમે જરા બુદ્ધિ લગાની ચાહી હૈ કે ઓ જો ગરમ હુઆ હૈ, ઉષ્ણતા હૈ, ઓ પાણી કી હૈ કે અગ્નિ કી હૈ? લક્ષણ જો હૈ, પાણી કા લક્ષણ તો શીતળ હૈ, પાણી કા લક્ષણ ઉષ્ણ નહીં હૈ, મગર પર્યાય મેં જો ઉષ્ણતા હુઆ તો વ્યવહાર નહીં થે, કહા જાતા હૈ કે પાણી ગરમ હો ગયા. નિશ્ચય સે દેખો તો એ ઉષ્ણતા અગ્નિ કી હૈ, પાણી કી
નહીં
હૈ. પાણી કી શીતળતા હૈ, ઉષ્ણતા અગ્નિ કી હૈ. એસા જ્ઞાન કરને સે પાણી ઠંડા હો જાતા હૈ ઓર પીને કા કામ આતા હૈ. સામાન્ય અપેક્ષા એ શીતળ સ્વભાવ નો છોડ્યો નથી. એ ગરમ પાણી હોય ધોવાણા નીકળતા હોય અને સામે અગ્નિ હોય એના ઉપર નાખે તો અગ્નિ ને ઠારે કે નહીં?
ઠારે.
હે, તો એ ઠારે છે અગ્નિ ને. એમ બતાવે છે કે પાણી એ પોતાનો શીતળ સ્વભાવ એક સમય માત્ર છોડ્યો નથી. પદાર્થ એક છે, એના પડખા બે છે. આત્મા એક છે, એના પડખા એક દ્રવ્ય સામાન્ય પડખું અને એક પર્યાય નું વિશેષ પડખું. એક પર્યાય માં પરિણામ ક્યાં કરે છે? પલટો ઉત્પાદય, શાસ્ત્રીય ભાષાએ તેને ઉત્પાદય કહેવાય. અને દ્રવ્ય એવું ને એવું ધ્રુવ પરમાત્મા બિરાજમાન છે. વસ્તુ કાયમ રહી ટકીને પલટે છે, ટકીને પલટે છે, ટકે છે અને પલટે છે. સોનું એવું ને એવું રહે છે અને અવસ્થા એ ઘાટ અને અનેક પ્રકારના ઘાટ થાય છે. એમ આત્મા અનાદિકાળ નો એવો ને એવો છે. ક્ષણમાં મનુષ્ય ગતિ, ક્ષણમાં દેવગતિ, એ પર્યાય પલટે છે અને દ્રવ્ય એવો ને એવો આત્મા રહે છે. એ દ્રવ્ય સ્વભાવ નું અવલંબન લેતા પર્યાય ની અંદર જે કઈ દોષ છે એ દોષ ટળીને પરિણામ પણ નિર્દોષ પ્રગટ.
કશાય મુક્ત હોને કે લિયે વો લોગ બોલતે હૈ કે વિપશ્યના એક યુક્તિ હૈ.
ક્યા?
કશાય મુક્ત હોને કે લિયે
યે
બહુત લોગ બોલતે હૈ કે વિપશ્યના
કસાઈ નાસ્તા ઉપાય હૈ કે નહીં એસા પ્રશ્ન આયા જો અત્યારે ધ્યાન કી શિબિર ચલતી હૈ તો એસે ધ્યાન કરને સે કસાઈ કા ક્ષય હોતા હૈ કે નહીં એસા પ્રશ્ન હૈ સમજે બરાબર હૈ પ્રશ્ન ठीक है ना कसाई का नाश का उपाय ध्यान है कि नहीं बराबर अच्छा अभी मैं प्रश्न करता हूं कि ध्यान किसका बस ध्यान किसका जो ध्यान आत्मा का हो तो कसाई का अभाव हो जाता है मगर ध्यान पर पदार्थ का हो तो कसाई बढ़ती है मिथ्या तो बढ़ जाता है ध्यान है ध्येय के बिना ध्यान नहीं होता है ध्यान में कोई न कोई ध्येय होना चाहिए जैसे अपने अरहंत परमात्मा का स्वरूप विचार करे अरियंत का द्रव्य गुण पर्याय का तो वो भी एक प्रकार का शुभ ध्यान है मगर वो ध्यान में विषय होना चाहिए वो ध्यान में कौन विषय है अरहंत द्रव्य गुण पर्याय परमात्मा अच्छा
विपश्यना में ध्यान का विषय नहीं ध्यान का विषय ही नहीं विपश्यना में
क्या
विपक्ष ध्यान ना ध्यान ना
प्रयोग ही नहीं
ध्यान ना प्रयोग चले छे ने इगतपुरी में गोयनका जी चलाए छे ये हमना ध्यान नो विषय
है मेरे को मालूम है इसलिए मैं कहता हूं इसलिए मैं सब मालूम है मेरे को अभी एक बहन हमारे पास आया था सात दफे ध्यान में गया
शिविर
सात दफे शिविर में और हमारी बहन चार दिन इधर रहा पुणे में तो मैंने पूछा कि आप ध्यान में जाते हैं तो ध्यान का विषय क्या है कि वो कोई बताता नहीं
ध्यान का पहला फर्स्ट ये इसका जो सब्जेक्ट है विपश्यना का तो विपश्यना का पहला जो ध्येय है इसका पहला ध्यान एकाग्रता होता है
कहाँ एकाग्रता पर
एकाग्रता एकाग्रता की है विपश्यना युक्ति है ध्यान
मगर कहाँ एकाग्रता करनी कोई पदार्थ तो होना चाहिए ना किसके आश्रय से एकाग्रता होती है
कौन सा ही विचार नहीं करने का वो एकाग्रता होता है
शरीर का अंग एक एक अंग का ऊपर में एकाग्र होना
है भाई तो फर पदार्थ है फर पदार्थ का ध्यान करने से कसाई की क्षय होता नहीं है
एकाग्रता कैसा है
देखो ध्येय का स्पष्ट ज्ञान बिना धर्म ध्यान तीन काल में प्रकट नहीं होता है ध्येय का स्पष्ट ज्ञान बिना धर्म ध्यान प्रकट होता नहीं है और जो ध्येय है अपना शुद्धात्मा उसका लक्ष्य से जो ज्ञान होता है उसका आश्रय से कषाय क्षय होता है बाकी कोई पर पदार्थ का लक्ष्य से कभी भी कषाय का क्षय होता नहीं है इतना सही कि वो वहां जाते हैं तो कषाय की मंदता से मानसिक शांति मिलती है तो वो ठगा जाता है क्या कहा वास्तविक ध्यान नहीं
लगभग 150 जैन मुनि आए थे
एवा प्रकार ध्यान छे के जे इंद्रियों में खास मन जे छठी इंद्रिय के ज्यां त्यां भटकतू होय तो ई मन ने काबू में लावा ई मन विचार करतो मटी जाय ए जात ने एमा
प्रक्रिया
एकाग्रता आवे छे
प्रक्रिया मगर ओ सत्या ध्यान नहीं है वो मानसिक ध्यान है आत्मिक ध्यान नहीं
आत्मिक नहीं बात ना
आत्मिक नहीं इधर तो आत्मिक की ध्यान है
मन हजारों प्रकार ना
मानसिक
करतो
है ये मटे मानसिक एकाग्रता है
हां मानसिक ध्यान में संसार है मानसिक ज्ञान और संसार की वृद्धि का कारण है आत्मिक ज्ञान संसार का क्षय का कारण है
आत्मिक ज्ञान किसको समझता है
नहीं ये मानसिक ज्ञान ही नहीं मन विचार करतो ज मटी जाए मन बिल्कुल वेकंट वेकंट जब खाली एवं थी जाए
देखो तो भेद ज्ञान की बात है ने कि देह आत्मा नहीं है ठीक है और देह को जो जानने वाला इंद्रिय ज्ञान है वो भी आत्मा नहीं है देह प्रत्यय राग होता है वो भी आत्मा नहीं अनात्मा है और देह को प्रसिद्ध करने वाला जो इंद्रिय ज्ञान है शास्त्र को प्रसिद्ध करने वाला इंद्रिय ज्ञान है वो भी आत्मा नहीं अनात्मा है वो भी नाशवान है पराश्रित है और ये इंद्रिय ज्ञान से पार अंदर में एक अतीन्द्रिय महापदार्थ विराजमान है आनंद घन विराजमान है उसको ये इंद्रिय ज्ञान से भिन्न होकर राग से भेद ज्ञान कर से अपने आत्मा को अंतर्दृष्टि करता है तो एक अतींद्रिय ज्ञान अतींद्रिय आनंद प्रकट होता है, उसका नाम सोल आत्मा है। और आत्मा का अनुभव ये काल में हो सकता है, आपको हो सकता है, मगर आत्मा का स्वरूप सच्चा भेद ज्ञान में आत्मा का सच्चा स्वरूप आना चाहिए। आत्मा में गड़बड़ हो, देह में गड़बड़ हो, तो ध्यान सच्चा प्रकट होता
नहीं है,
नहीं है।
आत्मा शरीर के बगैर रह सकता है?
हाँ, रह सकता है।
कौन सा आत्मा है?
आपको दिखना है ने, देखना है ने, देखना है ने। तो आप अंतर में जब ये अतींद्रिय ज्ञान प्रकट हो तो अंतर में प्रकट होता है। ये इंद्रिय ज्ञान से, आंख से, मन से, कान से वो दिखाई देता नहीं, वो अरूपी आत्मा है, रूपी पदार्थ नहीं है। लक्ष्मण लीधा विना कोई पण जीव ने धर्म ज्ञान प्रगट थई
શકે
એનો પહેલો સ્વરૂપ સમજવું નહીં, જેનું ધ્યાન કરવું છે, એનું ધ્યાન કરવું છે, એ વસ્તુ શું
ખબર નથી।
अच्छा देखो, द्रव्य तो शुद्ध है और संसारी प्राणी को अनादिकाल से अज्ञान दशा में है, तो पर्याय तो अशुद्ध है बराबर, और पर्याय द्रव्य में विलीन हो जाती है, तो अशुद्धता भी अंदर में जानी चाहिए, और जो जाए अंदर में तो द्रव्य अशुद्ध हो जाता है, शुद्ध रहता नहीं। आपका प्रश्न बराबर ठीक है, समझो अभी ये प्रश्न के जो पर्याय और पर्याय का विशेषण, उत्पाद और उत्पाद का विशेषण, उत्पाद और पर्याय तो आत्मा का स्वभाव है, मगर उसका जो विशेषण अशुद्धता है वो उपाधि है, वो पर्याय अंदर में जाती है ने उपाधि बाहर रह जाती है।
बराबर,
जैसे बताऊं थोड़ा गहरी बात है, प्रश्न अच्छा है। जैसे समुद्र है, समुद्र, समुद्र के ऊपर मोजा उठता है, तो ये मोजा में उसमें कोई कचरा भी आता है मोजा में, मोजा उठता है ना कचरा, तो जब आता है ना तब वो जो मोजा विलीन हो जाता है समुद्र में, समुद्र में डूब जाता है।
नहीं,
समझो। अच्छा, वो पर्याय अंदर में विलीन हो गई, तो राग अंदर में विलीन क्यों नहीं होता है? क्या अंदर में कोई कर्म का उदय है?
नहीं,
नहीं, कर्म का उदय बाहर था, तो उदय का लक्ष्य राग था, तो पर्याय अंदर में विलीन हो गई, उसकी उपाधि बाहर ना रह गई। पर्याय अंदर जाती है, राग लेकर
नहीं जाती
है, क्यों? के राग की उत्पत्ति तो उत्पादेता तक है, जब पर्याय वे हो जाती है तो राग भी होता नहीं, दूसरी पर्याय उत्पन्न होती है, तीसरी पर्याय, तो पर्याय की उपाधि है, वो पर्याय है स्वभाव है, अरे उसकी राग उपाधि है। ऐसे जैसा राग उपाधि है, उपाधि है वधारानी चीज, ऐसे वितराग भाव भी उपाधि है।
बराबर,
क्या कहा? आपका जो प्रश्न है कि जो वो पर्याय अंदर में गई तो द्रव्य अशुद्ध हो जाता है, तो मेरा एक प्रश्न है आपके स्पष्टीकरण करने के लिए कि जब शुद्धता प्रकट हुई, पर्याय में शुद्धता प्रकट हो गई कि नहीं, समझ नहीं जरा, तो वो जो शुद्धता अंदर जाए तो द्रव्य में शुद्धता बढ़ जाती है, तो शुद्धता बढ़ती पर नहीं है ने घटती पर
नहीं
है, पर्याय अंदर जाती है, विशेषण बाहर चले जाता है, विशेषण लेकर नहीं जाती है पर्याय। सुजाता, समझ में आया? हाँ, उसको समझ में आ गया, लड़की को बोलो। समुद्र ना दृष्टांत थे ख्याल मां, नव तत्व એની ઉપરક્તિ એટલે ઉપાધિ છે, સમજ્યા? કેમ કે પુણ્ય પાપ આશ્રવ મન સંવરિજરાને મોક્ષ છે, તો ઉત્પાદ સામાન્ય ઉત્પાદે 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 એ તો સ્વભાવ છે, પણ આ બધા એના વિશેષણો છે। એ જ્યારે પર્યાય અંદરમાં જાય છે ત્યારે પારણામિક ભાવે થાય છે, અને પર્યાયમાં રાગ છે તેને ઉદય ભાવ કહેવામાં આવે। એ ઉદય ભાવ અંદરમાં ન જાય, પર્યાય અંદરમાં જાય તો પારણામિક ભાવે થઈ જાય અને ઉદય ભાવ બહાર રહી જાય છે। સારો પ્રશ્ન, સારો અભ્યાસી કે ભાઈ, કચરો અંદર મે લે જાય, સમુદ્ર મે
દરિયો પુરાઈ જાય,
દરિયો
પુરાઈ જાય।
સારી ઘટાર 885 અને રવિવારનો રાજ આત્મા શ્રી વિદ્વાન પૂજ્યભાઈ શ્રી નું પુનામાં પ્રવચન, પ્રવચન નંબર 10, આ પ્રવચન બપોરનું છે. પ્રવચનનો વિષય સમયસાર બંધ અધિકાર ગાથા 294 પર પૂજ્યભાઈશ્રીનું પ્રવચન, પ્રવચન નંબર 10.
જીવો બંધો એ તમા ચિજંતી સ લખણે હિમ નિયતે હિમ કોણા છેદરે એ દુછિણા નામ તમા વણા જીવ બંધ બંધે નિયત જરી સાક્ષાય છે આય છે પ્રતા છે તક છે દતા બંધે જુદા પડી જાય છે. અપૂર્વ ગાથા હે. આત્મા ઓર બંધ ક્યાં ચી છે? આત્મા શું અને બંધ શું? આત્મા શુદ્ધાત્મા ત્રણેય કાળ મુક્ત છે. શુદ્ધ આત્મ તત્વને બંધન થયું નથી, એ તો ત્રિકાળ મુક્ત છે. એમાં રાગ નથી, દ્વેષ નથી, એમાં કર્મ નથી, એમાં શરીર નથી. એ વસ્તુ તો ત્રિકાળ મુક્ત અબદ્ધ સ્વભાવી આત્મા છે. પણ જેને આવા શુદ્ધાત્માનું ભાન નથી, તેથી અનાદિકાળથી આત્મા પરને આત્મા માનતો માનતો એ ભાવ બંધે બંધાઈ જાય છે. આત્મા મુક્ત છે અને પર્યાયમાં એને બંધ થયો છે. પર્યાયમાં જો બંધ ન હોય તો વર્તમાનમાં મોક્ષ હોવો જોઈએ, અને જો શુદ્ધ આત્માને બંધ થઈ જાય તો કોના આશરે બંધનો અભાવ થાય? માટે આત્મા મુક્ત છે અને પરિણામમાં બંધ છે. આત્મા શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા છે. આત્મા અનાદિ અનંત મુક્ત છે અને વર્તમાન પરિણામમાં એની એવી વિપરીતતા થઈ ગઈ છે કે આ શરીર મારું ને કર્મ મારા, રાગ મારો, એમ પરભાવ અને પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ થઈ તેને પરમાત્મા ભાવબંધ કહે છે. રાગ તે આશ્રવ છે અને રાગનો યોગ તેનું નામ ભાવબંધ છે. રાગ આશ્રવ છે અને રાગની રુચિ તેનું નામ ભાવબંધ છે. રાગ તો એક સમયનો આશ્રવ છે, એ તો સાધકની દશામાં પણ અસ્થિરતાનો રાગ તો હોય છે, પણ એ રાગની રુચિ નથી ધર્મીને. રાગમાં એ જોડાણ નથી, યોગ નથી, રાગમાં એકત્વ બુદ્ધિ નથી, તેથી તેને બંધનો અભાવ છે અને આશ્રવનો સદભાવ છે. થોડો રાગ હજી છે, પણ અહીંયા જે બંધ છે મિથ્યાત્વના પરિણામને પરમાત્મા બંધ કહે છે. મિથ્યાત્વના પરિણામ તે બંધ છે. રાગ બંધ છે, પણ અલ્પ બંધ છે. રાગ છે તે રાગ તો સાધકને પણ હોય છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિનો રાગ, પંચમ ગુણસ્થાને દેશરથનો શુભ રાગ, છઠ્ઠા સાતમા ગુણસ્થાને પાંચ મહાવ્રતનો શુભ રાગ, રાગ છે, પણ એને રાગનો યોગ છૂટી ગયો છે. રાગમાં એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. રાગની રુચિ સાધકને રહેતી નથી. ત્યાં આત્માની રુચિ, સ્વભાવની રુચિ થઈ ત્યાં પુન અને પુનના ફળની રુચિ છૂટી જાય છે. તેથી તેને દ્રષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ જાય છે, પણ દશા અપેક્ષાએ મોક્ષ થતાં વાર લાગે. દ્રષ્ટિ મુક્ત થઈ જાય છે. ચતુર્થ ગુણસ્થાનમાં આવતા દ્રષ્ટિનો દોષ ટળી જાય છે. આ ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે. દ્રષ્ટિનો મોક્ષ થઈ જાય છે. દશાનો મોક્ષ થતાં વાર લાગે છે. ચારિત્રમાં મોક્ષ થતાં વાર લાગે છે, પણ દર્શન સુધી થઈ જાય છે. દ્રષ્ટિ મુક્ત થઈ જાય છે. આત્મા દ્રષ્ટિનો દોષ નીકળી જાય છે કે આ રાગ મારો અને આ શરીર મારું ને આ કુટુંબ પરિવાર મારા, એવી મારાપણાની ભાવના અને બંધ એ કેવી, એનું સાધન શું છે, એની આ પૂર્વ ગાથા છે. જો જીવ તથા બંધ ગાથાનો અર્થ, જીવ તથા બંધ, જીવ એટલે શુદ્ધાત્મા. જીવ એટલે જે ચૈતન્ય પ્રાણ થી જીવ જીવે છે એને જીવ કહેવાય. જીવત્વ શક્તિ થી જીવે તેને જીવ કહેવાય. દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે એને વ્યવહાર જીવ કહેવાય. જીવત્વ શક્તિ થી જીવ જીવે એને નિશ્ચય જીવ કહેવાય. દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે છે એ પર્યાર્થિક નહીં નો પારણામિક ભાવ છે, અને જીવ જીવત્વ શક્તિ થી ગુણ થી જીવે છે તેને પરમ પારણામિક ભાવ કહેવામાં આવે છે. કાંઈ થોડો જો અભ્યાસ હોય તો એકદમ મજા આવે, અને અભ્યાસ કરવામાં કાંઈ ખર્ચ લાગે નહીં, અને અભ્યાસ કરે તો કાંઈ દુકાનમાં ઘાટો આવે નહીં. અભ્યાસ કરે તો દુકાનમાં નુકસાન થતી કે નુકસાન ન થાય. એ છે જીવ તથા બંધ. જીવ એટલે શુદ્ધાત્મ તત્વ, અને બંધ એટલે રુચિ. આ રાગ મારો, રાગની મમતા, તેને ભાવબંધ કહેવામાં આવે છે. બંધના બે પ્રકાર, એક ભાવબંધ અને એક દ્રવ્યબંધ. ભાવબંધ છે કે જીવની વિપરીત શ્રદ્ધા ગુણની મિથ્યાત્વની અવસ્થા, તેને ભાવબંધ કહેવામાં આવે છે. અને દ્રવ્ય કર્મનો બંધ તે સંયોગ રૂપે છે. એ આત્માના સ્વભાવ રૂપે નથી, આત્માની વિભાવ પર્યાય રૂપે પણ નથી. જળ કર્મ તો એક પ્રસંગ છે. જળ કર્મ નાનાવરણાદી આત્માના દ્રવ્યમાં નથી, આત્માના ઉપયોગમાં નથી, અને આત્માની વિકારી આત્મામાં અભાવ, ગુણમાં અભાવ, ઉપયોગમાં અભાવ, અને રાગમાં પણ દ્રવ્ય કર્મ નો અભાવ છે. દ્રવ્ય કર્મ પ્રસંગ ચિત્ત છે, દ્રવ્ય કર્મ અજીવ ચિત્ત છે. અને જે આશ્રવને બંધ, એ ભાવ આશ્રવને ભાવ બંધ, એ જીવની વિકારી અવસ્થા છે. અને ત્રિકાળ ભગવાન આત્મા એ આશ્રવને અહીંયા કહે છે કે જીવ અને તથા બંધ નિયત સ્વલક્ષણોથી પોતપોતાના નિશ્ચિત લક્ષણ. જીવનું લક્ષણ જુદું છે અને બંધનું લક્ષણ જુદું છે. બેના લક્ષણ ભેદે ભેદ છે, અને એ પોતાના નિયત સ્વલક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. ભગવાન આત્મા અને વર્તમાનમાં જે ભાવ બંધ થાય છે અનંતાવી, એ ભાવ બંધ અને આત્મા એને જુદા પાડનારું એને પ્રજ્ઞા છીણી કહેવામાં આવે છે. પ્રજ્ઞા એટલે આત્માની સન્મુખ થયેલી અતિન્દ્રિય જ્ઞાનની અવસ્થા. અનુભૂતિના પરિણામને ભગવાન પ્રજ્ઞા કહે છે. શાસ્ત્ર જ્ઞાન તે પ્રજ્ઞા નથી. શાસ્ત્ર જ્ઞાન વડે આત્મા અને રાગ જુદા પડી શકતા નથી. પ્રજ્ઞા, અચ્છા, પ્રજ્ઞા કા અર્થ કિસે, આત્માને બંધ બે તત્વ છે, બેને જુદા પાડનારું એક સાધન પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા છે એ આત્માની જાતનું સાધન, એને પ્રજ્ઞા કહેવાય. આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ છે, તો અતિન્દ્રિય જ્ઞાન એનું નામ પ્રજ્ઞા છે. અનુભૂતિનું નામ પ્રજ્ઞા છે. સ્વસંવેદન જ્ઞાનનું નામ પ્રજ્ઞા છે. એ પ્રજ્ઞા વડે અરે હું તો ભગવાન આત્મા જાણનાર દેખનાર, અને આ રાગ એ મારું સ્વરૂપ નથી, એમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. એકત્વ બુદ્ધિ છૂટી જાય છે, ભાવબંધનો અભાવ થાય છે, અને દ્રષ્ટિ અપેક્ષાએ ભાવમુખ થઈ જાય છે. અહીંયા મોક્ષ થાય છે ગ્રસ્ત અવસ્થામાં, પણ દ્રષ્ટિ અપેક્ષાએ મોક્ષ થાય છે. હજી ચારિત્ર અપેક્ષાએ મોક્ષને થોડો વાર લાગે, ટાઈમ લાગે. ટીકા. આ સમયસાર શાસ્ત્ર કુનકુન ભગવાનની અપૂર્વ દેન છે. આ શાસ્ત્રના નિમિત્તે 2000 વર્ષમાં ઘણા જીવો સમ્યક દર્શનને પામ્યા છે, અને ભવિષ્યકાળે પણ પામશે એવું અપૂર્વ શાસ્ત્ર છે. જે ભાવથી ભણે એનો સંસાર રહી શકતો નથી. સમયસાર હાથમાં લઈને અધ્યયન કરતા પહેલાં વિચારજે કે જો તારે સંસારની રુચિ રાખવી છે તો નહીં રહીએ, એવું અપૂર્વ આની અંદર વિશેષતા છે. સમયસાર શાસ્ત્રમાં નિમિત્તપણે વિશેષતા છે, ઉપાદાનપણે વિશેષતા તો અહીંયા જ છે. હવે એનો અર્થ કરે છે, જો પછી એની ખુલાસો આવશે. સુજાતા, આત્મા અને બંધ, આત્મા એક અને બંધ બીજી ચીજ, બે ચીજ જુદી જુદી છે, બે થઈને એક આત્મા થયો નથી. મિથ્યાત્વના પરિણામ અને આત્મા બે થઈને એક આત્મા નથી. મિથ્યાત્વના પરિણામ ભિન્ન છે અને આત્મા ભિન્ન છે. આત્મા અનંત ગુણાત્મક છે, જેમાં જ્ઞાન આનંદ આદિ ભરેલા છે, અને મિથ્યાત્વમાં એટલી આકુરતા ભરેલી છે. આત્મા અનાકુર સ્વભાવથી ભરેલો છે અને ભાવબંધમાં આકુરતા છે. ચેતન આત્મા જાણનાર છે અને આ બંધ કઈ જાણતું નથી, આગળું છે. માટે આત્મા ને બંધ ને દ્વિધા, દ્વિધા એટલે જુદા જુદા કરવાનું કાર્યમાં. આત્મા ને બંધ બેનું એક મેક જેવું ભાસે છે, પણ એક મેક થયા નથી. એકત્વ ભાસે છે. આત્મા મિથ્યા દ્રષ્ટિ છે એમ ભાસે છે, પણ આત્મા મિથ્યા દ્રષ્ટિ થયો નથી. પરિણામમાં મિથ્યાત્વ અનાધિકારથી ભલે હો, પણ આત્મા તો એ મિથ્યાત્વના પરિણામથી ભિન્ન છે, પણ ભિન્નનું ભાન નથી. એ ભાન કેમ થાય? રાગથી આત્મા ભિન્ન છે, એ ભિન્ન પાડવાનું સાધન શું? આત્માને બંધને જુદા કરવાનું કાર્યમાં કરતા જે આત્મા, આત્માને રાગને જુદા કોણ પાડે? શ્રી ગુરુ પાડે, શાસ્ત્ર પાડે, કોણ કરે? કમોદ રાંધે અને પછી કમોદ આપે તો વેવાય ભણા પરથી
ઉઠી જાય.
એમ એમ અહિયાં આ રાગ એ પોતરાની જગ્યાએ છે, રાગ એ પોતરાની જગ્યાએ છે, અને ચોખ્ખો છે એ આત્માની જગ્યાએ છે. એનું નામે ચોખ્ખો, વાણી ચોખ્ખો, ને અહીંયા
ચોખ્ખો.
આત્માને બંધને જુદા કરવા રૂપ કાર્યમાં, રાત્રે પ્રશ્ન કરજો પછી રાત્રે. આત્માને બંધને જુદા કરવા રૂપ કાર્યમાં જુદા પાડવા એ કાર્ય છે. આત્માને રાગ એને જુદા જાણવા, જુદા શ્રદ્ધામાં લેવા, જુદા અનુભવમાં લેવા. રાગ થી ભિન્ન એકલા જ્ઞાન નો સ્વાદ લઈ લેવો, દુઃખ થી ભિન્ન એકલા આનંદ નો સ્વાદ લેવો, તેને જુદા પાડવા રૂપ કાર્ય કહેવામાં આવે છે. આ કાર્ય અનંતકાળ થી જીવે કર્યું નથી, આ કાર્ય એને કર્યું નથી, અને આ કાર્ય કરવા જેવું છે એમ એના લક્ષમાં આવતું નથી. કરવા જેવું કાર્ય તો આ છે, વેદ જ્ઞાન કરવા જેવું છે. આત્મા ભિન્ન, રાગ ભિન્ન છે. કાર્ય એ કાર્ય કોણ કરે? કે આત્મા જ કરે. એકત્વ કેણે કર્યું છે? આત્માએ કર્યું છે અજ્ઞાન ભાવથી. એ વિભક્ત કોણ કરે? આત્મા જ કરે. ભૂલ કોણે કરી છે? આત્માએ. અને ભૂલ ભાંગે ગુરુદેવ, આપણે ગુરુ ભૂલ ભાંગે અને પરમેશ્વર હે ભગવાન. ભગવાન તો હામું જોતા નથી આપણે, એ ભૂલ ક્યાં ભાંગવા આવે? કે ભૂલ મેં કરી છે કે તે ભગવાન કહે છે હરિયંત, એ હરિયંત મારી ભૂલ ભાંગી દો. એટલે ભૂલ કહે કરી, સાહેબ ભૂલ તો મેં કરી, પણ ભૂલ આપ મોટા માણસ છો, મારા દેવ છો, પગે લાગું છું, રોજ પૂજા કરું છું, તો એટલું કામ તો કરો. કે ના, જે ભૂલ કરે તે જ ભૂલ ભાંગી શકે, બીજાનો અધિકાર એમાં બિલકુલ છે નહીં. તો અહીંયા આ આત્માને બંધ એને એકત્વ કરીને બેઠો છે. એકપણાની માન્યતા, એ બે તત્વો એક થયા નથી. આત્માને રાગ એક થઈ શકે નહીં. જો એકત્વ ખરેખર થઈ ગયું હોય તો વિભક્ત થઈ શકે નહીં, અને તો ભેદ જ્ઞાન નો ઉપદેશ નિરર્થ જાય અને કોઈનો મોક્ષ થાય
નહીં.
આ જૈન દર્શન એકદમ લોજિક ન્યાયથી છે, આગમ યુક્તિ અનુમાન અને અનુભવથી સિદ્ધ થાય એ વાત સર્વજ્ઞ ભગવાને કહી. અનંત કાળ થી આત્માને રાગ ને જુદો કરવાનું કાર્ય કર્યું નથી, પણ એકત્વ નું કામ હજી કરી રહ્યો છે. શું કહ્યું? આ પુણ્ય થી ધર્મ થાય એમ માનવું એકત્વ છે. પણ કોઈથી ભિન્ન ભગવાન આત્મા છે એનો અનુભવ કરવો તેને વિભક્ત કહેવામાં આવે છે. દ્વિધા કરવા રૂપ કાર્યમાં, જુદા પાડવા રૂપ કાર્યમાં કરતા કોણ? આત્માને બંધને કોણ જુદા પાડે? ઘઉંની ગુણ આવી એ ઘઉંને કાંકરા જુદા કોણ પાડે? એ પાડોશમાંથી બોલાવો, પાડોશની બાઈ કે મારું કામ છે ઘઉંની રોટલી તમારે ખાવી, અને મને તમે બોલાવો છો કાંકરા જુદા પાડવાનું. ઘઉંની રોટલી તમારે ખાવી હોય તો કાંકરા તમે જુદા પાડો, તો રોટલી સાચી પડશે. એમ અહીંયા આત્માને બંધને જુદા કરવાનું કાર્ય, જુદા પાડવું એક કાર્ય છે. કે ભાઈ આ દિગંબર ધર્મમાં કોઈ ક્રિયા છે કે નહીં એમ પ્રશ્ન થાય છે. કે આ ક્રિયા છે, કઈ ક્રિયા? આત્માને રાગ બેને જુદા પાડીને, રાગને જુદા પાડીને એકલા જ્ઞાનનો સ્વાદ લેવો. રાગ મિશ્રિત જ્ઞાનનો સ્વાદ અજ્ઞાન છે. રાગ મિશ્રિત જ્ઞાનનો સ્વાદ એ અજ્ઞાન છે. દૂધમાં ઝેર નાખીને પીણીઓ છે, દૂધ તો પીએ છે ડોક્ટર સાહેબ, પણ ઝેર નાખીને પીએ છે. એ અનાદિ કાળથી સ્વાદ તો લે છે જ્ઞાનનો, પણ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે. કેમ કે રાગને મેળવીને જ્ઞાનનો સ્વાદ લે છે. એકલા રાગથી ફેર પાડીને જ્ઞાનનો સ્વાદ લે તો એને અતિંદ્રિય આનંદનો સ્વાદ આવે. ચૈતન્ય રસ અંદર ભરેલો છે. એની એકત્વ બુદ્ધિ કરી છે, ખીચડો જેને એને જુદા પાડીને અનુભવ કરવો એનું નામ ધર્મ. એમાં સંસાર નો અભાવ થઈ જાય છે. દીધા કરવાનું કાર્યમાં કરતા કોણ? આ કોણ કરી દે કાર્ય? પોતે કરે. પોતે દેહ ને આત્મા માનો છે, એ હવે દેહ ને અનાત્મા માને, આત્માને આત્મા માને, એ કામ કોણ કરી દે? પોતે ને પોતે. દેહ ને જીવ માન્યો છે, હવે જીવ ને જીવ માને અને દેહ ને અજીવ માને, બસ એ કાર્ય પોતે કરી શકે છે. બીજો કોઈ એમાં કોઈનો અધિકાર નથી. કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતા, હવે આત્મા અને બંધ બેને જુદા પાડવા એનો કરતા તો આત્મા છે. જુદા પાડવાનું એકત્વ કર્યું છે અનાત્માએ. હવે એ આત્મા અને રાગને જુદા પાડવાનું કાર્ય તો કરનાર તો આત્મા છે, પણ એનું સાધન શું? બેને જુદા પાડવાનું કંઈક સાધન જોઈએ. જેમ કે લકડી હોય તો એના બે ટુકડા કરવા હોય તો કરવત, કરવત વડે બે ટુકડા થઈ શકે છે. એમ આત્માને બંધ એને બેને જુદા પાડવા એનો કરતા તો આત્મા છે, પણ એને માટે જુદા પાડવાનું સાધન શું? જુદા પાડવાનું કઈક સાધન તો જોઈએ ને. કપડું મેલું થઈ ગયું છે તો મેલને કપડાથી દૂર કરવાનું સાધન નિર્મળ જળ જોઈએ. મલિન પાણી દ્વારા કે તેલ દ્વારા એ મલિનતા છૂટી પડી શકતી નથી. તેલ નો ડબ્બો છે, આપણે નવો આવ્યો છે, એ તેલ ના ડબ્બા થી આ મેલ દૂધો પાડી દો, તેલ નાખશે તો ચિકાસ ને મેલ વધી જશે. ક્યાંથી ક્રિયા કરીએ તો ધર્મ થાય, તેલ નાખે છે ચિકાસ કરે છે ઉલટું વધારે. થોડું થોડું ખરા કેવાય, અહીં બહુ જાજુ ન કેવાય. શાણા હોય સમજી જાય, શાણા હોય સમજી જાય. મહાવીર પ્રભુ ની વાણી છે, ઋષભદેવ ભગવાન ની વાણી છે, પાર્થનાથ ભગવાન ઉપર બિરાજે છે એની આ વાણી છે, તેઓ શ્રી એ ફરમાવેલું છે. આ કોઈના ઘરની વાત નથી. આત્માને બંધને જુદા પાડવાનું કાર્ય કરનાર તો આત્મા છે. હવે પ્રશ્ન થાય છે તો રાગને આત્માને જુદા કેવી રીતે પાડવા અને એનું સાધન શું? એનું કોઈ સાધન તો જોઈએ કે નહીં? એ સાધન સંબંધે તેના કરણ નામ સાધન સંબંધી મીમાંસા એટલે ઊંડી વિચાર, ઊંડી વિચાર ના માગે છે. જુદા પાડવાનું સાધન રાગને આત્માને જુદા પાડવાનું સાધન ભગવાન આત્મા અને વર્તમાન મિથ્યાત્વ ના પરિણામ જેનું નામ ભાવ બંધ છે. દર્શન વો તો પ્રથક દ્રવ્ય કર્મ નો બંધ છે, એ તો આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ આવતા નથી, તો અભાવ સ્વભાવે છે, એ તો અજીવ તરીકે છે. એની વાતો દૂર રહો, એને જુદા પાડવાનું કાર્ય આત્માનું નથી. દ્રવ્ય કર્મ ને આત્મા એને જુદા પાડવાનું કાર્ય આત્માનું નથી, કેમ કે જુદા જ છે. પણ રાગ તો એની અવસ્થામાં થાય છે, દ્રવ્ય કર્મ તો એની અવસ્થામાં નથી, એ તો બહાર નિમિત્ત રૂપે છે. હવે જે રાગ થયો, એ રાગ એટલે રાગની રુચિ, રાગ એટલે રાગની રુચિ, કુંદની રુચિ, કુંદના ફળની રુચિ, એનું નામ પરમાત્મા ભાવબંધ કહે છે. અને શાસ્ત્ર જ્ઞાનની રુચિ, એનું નામ એ ભાવબંધ છે. શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડની ઉઘાડ તે ભાવબંધ નથી, ઉઘાડ તો ગણધર ભગવાન ને હોય, ઉત્પન્ન હોતા ઊંડી વિચારના તપાસ સમાલોચના, ઊંડી વિચારના કે આ આત્મા ને રાગ બેને જુદા પાડવા પાડનાર કોણ? કે આત્મા જુદા પાડવો એક કાર્ય છે, તો જુદા પાડવાનું કાર્ય થાય કાંતિભાઈ, તો એનું કોઈ સાધન જોઈએ કે નહીં? તો એ સાધન શું છે કે જે સાધન દ્વારા રાગ થી ભિન્ન આત્માની અનુભૂતિ થઈ શકે? એવું સાધન શું છે કે મીમાંસા કરવામાં આવતા આગળ નિશ્ચય નહીં પોતાથી ભિન્ન ભિન્ન કરણ એક શબ્દમાં સંતોના એક
બરાબર
એક લગતા એ છે કે એ સાધન કરણ નામ સાધન જુદા પાડવાનું સાધન શું કે નિશ્ચય પોતાથી એટલે આત્માથી ભિન્ન નામ જુદું એ સાધન નો અભાવ હોવાથી કેટલી ક્રિયા કરે તો આત્માને બંધ એ જુદા પડે, કેટલા ઉપવાસ કરે, કેટલા તપ કરે, કેટલા વિકલ્પ ને નિર્વિકલ્પ જુદા પડતા નથી. વિકલ્પ થી પડી શકતા નથી. સંકલ્પ વિકલ્પ એને જુદા પાડે, વિકલ્પ થી જુદા પડી શકે નહીં. આત્મા બેન છે, રાગ બેન છે, આત્મા બેન છે, રાગ બેન છે, આત્મા બેન છે, એ શબ્દ થી જુદા ન પડી શકે. અને એ વિકલ્પ બેઠો બેઠો કર્યા કરે. રાગ છે એ છે, આત્મા ઉપાધિ છે, આત્મા તે હું ને રાગ તે હું, એવો જે વિકલ્પ કરે એનાથી પણ નિર્વિકલ્પ તત્વ ને સંકલ્પ જુદા પડી શકતા નથી. ચતરબેન આ તો કોઈ અપૂર્વ વાત, આ રતન જેવી વાત હૈ. રતન મિલ જાવે સમય તત્વરૂપી, રતન કી પ્રગટતા હો એસી બાત હૈ. આપકા ઘર મેં બાત અચ્છી આઈ અને તો પ્રિય ગાથા મારી. અરે પ્રભુ એક વખત આત્માની વાત તો સાંભળ, તું કોણ છો સાંભળતો કરો બાપુ. આમ નામ સંસાર ચાલ્યો જાય કે આ આત્મા અને વર્તમાનમાં દુઃખ છે, વર્તમાનમાં દુઃખ છે, એ દુઃખ અને સુખમય આત્મા એને જુદા પાડવાનું સાધન શું? વર્તમાનમાં દુઃખ છે, અવસ્થામાં સુખ નથી, સુખ છે.